તારીખ 5/1/1993 શ્રી સમયસર ગાથા 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 71.
શ્રી સમયસર પરમાગમ 49 ગાથાની ટીકા. જીવ શબ્દ રસ રૂપ ગંધ અને વ્યક્તપણાથી રહિત છે, ચેતના ગુણ સંયુક્ત છે, કોઈ બાહ્ય ચિહ્નથી એનું ગ્રહણ થતું નથી, તેમજ એનો કોઈ ચોક્કસ આકૃતિ પણ નથી. જે અનાદિ અનંત રહે એવી કોઈ ચોક્કસ આકૃતિ આકાર જીવને નથી, જેને સંસ્થાન કહે છે શાસ્ત્ર ભાષાએ. એ ગાથાનો વિષય છે કે પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે. આટલા બોલથી રહી છે, આટલી વાતથી રહી છે, અને ચૈતન્ય ગુણ સહિત છે, ચેતના ગુણ સહિત છે, એમાં રસનો વિષય ચાલી ગયો. હવે રૂપ આત્માને રૂપ નથી, રૂપ એટલે કોઈ વર્ણ નથી. રૂપનો અર્થ શું છે? અહીંયા વર્ણ નથી, કાળો પીળો ધોળો લાલ ગુલાબી કોઈ એને રંગ નથી. એ રીતે જીવ ખરેખર ઉદ્ગળ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપ ગુણ વિદ્યમાન નથી, માટે આત્મા અરૂપ છે. રૂપને ધારણ કરનાર, રૂપ ગુણને ધારણ કરનાર એવું જે પૂદગળ દ્રવ્ય છે, 6માં એક જ દ્રવ્ય એવું છે, એ પૂદગળ દ્રવ્યથી ભિન્ન હોવાને લીધે, અન્ય હોવાને લીધે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્માને રૂપ નથી. શું છે? આ જે શરીરનું રૂપ છે એ આત્માનું રૂપ નથી, શરીરનો વર્ણ છે તે આત્માનો વર્ણ નથી. કેમ કે શરીરના પૂદગળોથી આ આત્મા તદ્દન ભિન્ન છે. જ્ઞાનમાં એવો આત્મા બિલકુલ ભિન્ન છે, જુદો છે. એટલે દ્રવ્ય જુદું હોવાથી, પૂદગળ દ્રવ્ય અને જીવ દ્રવ્ય જુદું હોવાથી પૂદગળનો ગુણ જીવને નથી, માટે આત્મા રૂપ વિનાનો છે. 6 કારણને લઈને અરૂપ છે એમ કે છે. જીવ અરૂપી છે, રૂપ નથી એનામાં, એના 6 કારણો કહેશે. એમાં પહેલું કારણ તો રૂપને ધારણ કરનાર પૂદગળ દ્રવ્યથી અન્ય પણ લીધું. બીજું કારણ કે પૂદગળ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપ ગુણ નથી, માટે અરૂપ છે. પૂદગળ દ્રવ્યથી ભિન્ન છે અને પૂદગળ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન છે. દ્રવ્યથી ભિન્ન હોય ને ગુણોથી અભિન્ન હોય કે પર્યાયોથી અભિન્ન હોય એમ બની શકે નહીં, પણ છતાં ફોડ પાડીને કહે છે, ખુલ્લું કરીને કહે છે. શું કે પૂદગળ દ્રવ્યના રૂપાદિ ગુણો છે તેનાથી પણ આ ચૈતન્ય સ્વરૂપી આત્મા ભિન્ન હોવાથી પોતે પણ રૂપ ગુણ નથી, રૂપ ગુણે પોતે પણ નથી, રૂપ પૂદગળ દ્રવ્ય નથી અને રૂપ ગુણે નથી. શું પહેલા દ્રવ્ય લીધું કે પૂદગળ દ્રવ્ય નથી, કેમ કે પૂદગળ દ્રવ્ય રૂપને ધારણ કરે છે. હવે રૂપ ગુણ પોતે તો કે એ રૂપે પણ આત્મા નથી, રૂપ ગુણ વિનાનો છે. એટલે આત્માને ક્યારે પણ કોઈ પણ પ્રકારનો વર્ણ હોય એમ બનતું નથી. અન્ય મતમાં એ પ્રકારની કલ્પના કરાય છે કે આત્માનું ધ્યાન કરે અને આત્મદર્શન થાય ત્યારે એકદમ તેજસ્વી પ્રકાશ જોવામાં આવે, પહેલાં આવો રંગ દેખાય, પછી આવો રંગ દેખાય, પછી આમું આમ દેખાય, પછી આવું દેખાય, પછી આવું દેખાય. એ છે કે ખરેખર કોઈ પણ રંગ આત્માને નથી. આત્મા કોઈ રંગવાળો દેખાય, પીળા રંગવાળો કે કેસરી રંગવાળો કે કોઈ પ્રકાશના રંગવાળો દેખાય એવું બનતું નથી. એ કલ્પના છે, એ આત્મદર્શન નથી, પણ એ કલ્પના છે. રૂપ જ નથી પછી ક્યાં સવાલ છે? કોઈ રૂપ ન જણાય. જ્ઞાનમાં જે જ્ઞાનનો પ્રકાશ છે એ વેદનનો પ્રકાશ છે. વેદનનો પ્રકાશ છે. દીવાનો દ્રષ્ટાંત, સૂર્યનો દ્રષ્ટાંત દેવાય છે ને આત્માને સમજાવવા માટે, કે દીવો કે સૂર્ય પોતાને પણ પ્રકાશે છે અને એના પ્રકાશમાં અન્ય પદાર્થો છે એને પણ પ્રકાશે છે. તો પ્રકાશે છે એનો અર્થ શું થયા? કે પહેલા અંધકારમાં જે પદાર્થોની હૈયાતી જણાતી નહોતી, હૈયાતી નહોતી એમ નહોતું પણ હૈયાતી જણાતી નહોતી, તે હૈયાતી એની વિદ્યમાનતા પ્રસિદ્ધ થાય છે. તો પોતાની વિદ્યમાનતાનું પ્રસિદ્ધ થવું અને પર પદાર્થની વિદ્યમાનતાનું પ્રસિદ્ધ થવું એને સ્વપર પ્રકાશક પણ કહેવામાં આવે છે. આમ થયું કે નહીં? તો હવે પોતાનું વિદ્યમાન પણ પ્રકાશવું એટલે શું? કે પોતાના વિદ્યમાનપણાનો અનુભવ કરવો, એનું નામ પ્રકાશવું. બીજો કોઈ પ્રકાશ નહીં, પોતાની હયાતીને, પોતાના અસ્તિત્વને, પોતાની વિદ્યમાનતાને, મોજુદ ગુને અનુભવ ગોચર કરવી વેદનથી, એને સ્વપ્રકાશક, સ્વરૂપ પ્રકાશ કહેવામાં આવે છે. એને સ્વરૂપાનુભવ કહો, સ્વરૂપ પ્રકાશ કહો, એ સ્વસંવેદન કહો, સ્વાનુભવ કહો. અહીંયા કહે છે કે રૂપ નહીં હોવા, રૂપ ગુણ નહીં હોવાથી, પૂદગળ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન છે અને પૂદગળ દ્રવ્યના ગુણોમાં એક રૂપ ગુણ છે, જીવ દ્રવ્યના ગુણોમાં કોઈ રૂપ નામનો ગુણ નથી. પ્રકાશ નામનો ગુણ છે, પ્રકાશ શક્તિ છે, પણ રૂપ ગુણ નથી. જુઓ, બારમી પ્રકાશ શક્તિ લીધી છે ને, વિશદ સ્વસંવેદન મજી પ્રકાશ શક્તિ, સ્પષ્ટ વિશદ એટલે સ્પષ્ટ સ્વસંવેદન મજી પ્રકાશ શક્તિ, એ પ્રકાશ જુદો છે, એ વેદનમય છે, એ સ્વરૂપ અસ્તિત્વને વેદનારો પ્રકાશ છે. અને રૂપ છે એ તો વર્ણ છે, રંગ છે, એ પૂદગળ દ્રવ્યનો ગુણ છે. પૂદગળ દ્રવ્યના કોઈ ગુણો આત્મામાં નહીં હોવાને લીધે આત્માને રૂપ ગુણ નથી. આ કારણે પણ આત્મા રૂપ ગુણ વિનાનો છે. એટલા માટે રૂપ મદ કહેવામાં આવે છે. કોઈ શરીરના રૂપનો અભિમાન કરે છે કે મારું રૂપ સુંદર છે તો એને અભિમાન અથવા મદ કહેવામાં આવે છે. જો ખરેખર આત્માનું રૂપ હોત તો એને દુર્ગુણ કહેવાય નહીં, તો એને સ્વરૂપમાં અહમપણું કર્યું કહેવાય. અને સ્વરૂપમાં અહમપણું કરવું એ તો ગુણ છે, એ કાંઈ દોષ નથી. એ ગુણનું કારણ લીધું, પહેલું દ્રવ્યનું કારણ લીધું, બીજું ગુણનું કારણ લીધું. પરમાર્થે પૂદગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી ત્રીજું કારણ. આત્મા પૂદગળ દ્રવ્યનો ધણી નથી, રૂપી શરીરનો આત્મા સ્વામી નથી, આત્મા એનો ધણી નથી. કહેવાય એમ કે આ મારું શરીર છે. શું કહેવાય? મારું શરીર છે એમ કહેવાય, પણ ખરેખર આત્મા એનો સ્વામી નથી, માલિક નથી. સ્વામી એટલે માલિક નથી. માલિક હોય તો શરીર માલિકના તાબામાં રહે, માલિકની ચીજ માલિકના તાબામાં રહે. શરીર આત્માના તાબામાં રહેતો નથી, આત્માના તાબામાં રહેતું હોય તો કોઈનું શરીર અસ્વસ્થ થાય નહીં, અથવા કોઈ દેહ ત્યાગ કરે નહીં, છોડે નહીં, પણ શરીર ઉપર આત્માનો કોઈ અધિકાર નથી. એની માલિકી નહીં હોવાથી, સ્વામિત્વ નહીં હોવાથી, શરીરના એક રજકણ ઉપર, એક વાળ ઉપર પણ આત્માનો, પાપણ ઉપર પણ આત્માનો અધિકાર નથી. આંખની પાપણ ખરી જ લગાડી શકે નહીં, ચોટાડી ન શકે ને, એક રજકણ ઉપર પણ આત્માનો અધિકાર નથી. આટલું નજીક છે, એક ક્ષેત્રાવગાહી ગણાય છે, એના ઉપર પણ જો આત્માનો અધિકાર નથી, અને એ પણ દુઃખનું નિમિત્ત છે. શેનું નિમિત્ત છે? એ દુઃખનું નિમિત્ત છે. એમના ઉપર અધિકાર જમાવતા શું થાય? દુઃખ થાય. તો પછી ભિન્ન ક્ષેત્રે રહેલા બીજા પદાર્થો ઉપર આત્મા સ્વામીપણું કરે તો એને દુઃખ ન થાય તો શું થાય? એને દુઃખ થાય, બીજું કઈ થાય નહીં. પરમાર્થે ઉદગળ દ્રવ્યનું સ્વામીપણું તેને નહીં હોવાથી પરમાર્થ શબ્દ એટલે લગાડ્યો કે વ્યવહારે એને શરીરનો માલિક કહેવાય છે કે ભાઈ આ ફલાણાનું શરીર છે, આ શરીર આનું છે ને આનું નથી. આનું છે એનો અર્થ શું? કે બીજાનું નથી, એટલો વ્યવહાર છે. એનું છે એટલે ખરેખર એ આત્માનું છે એમ કહેવું નથી, પણ બીજાનું નથી એમ કહેવા માટે આનું છે એવો વ્યવહાર કરવામાં આવે છે. પરમાર્થે ઉદગળ દ્રવ્યનું સ્વામીપણું તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી, માટે આત્મા અરૂપ છે. આ કારણ લીધું હવે શરીરના ઇન્દ્રિયનું. આંખ છે, દ્રવ્યેન્દ્રિય કઈ છે? રૂપ જોવા માટે આંખ છે, એ દ્રવ્યેન્દ્રિય છે. દ્રવ્ય એટલે પૂદગળ દ્રવ્યની રચના, જે આંખનો જેટલો ભાગ છે એની અંદર જે જે પ્રકારના પૂદગળો રચાયેલા છે, એ પૂદગળ દ્રવ્યની રચના હોવાથી એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવામાં આવે છે. ઇન્દ્રિયના બે પ્રકાર, એક દ્રવ્ય ઇન્દ્રિય અને એક ભાવ ઇન્દ્રિય. ત્યાંથી પ્રવર્તતો આત્માનો ભાવ, ક્ષયોપશમ ભાવ, જ્ઞાન ભાવ, તેને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. હવે કોણ જોવે છે એ સવાલ અહીંયા નક્કી કરે છે, એ પ્રશ્ન નક્કી કરે છે કે જોવે છે કોણ, રૂપને જોનારું કોણ? રૂપને જોનારી આંખ છે કે રૂપને જોનારું જ્ઞાન છે, એમ નક્કી કરવું છે. તો કે એ બંનેના નિમિત્ત નૈમિતિક સંબંધે જોવાનું કાર્ય થાય છે. સંગની પંચેન્દ્રિયો અને આંખ ફૂટી ગઈ હોય તો એ રૂપ બહારના કોઈ પદાર્થોના રૂપને જોઈ શકતો નથી. એવા ક્ષયોપશમને અને પૂદગળને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. હવે અહીંયા એમ કે છે એ પૂદગળો ઉપર આત્માનું સ્વામિત્વ નથી. શું? એ પૂદગળો ઉપર આત્માનું સ્વામિત્વ નથી. જો આત્મા શરીરનો સ્વામી નથી તો શરીરના કોઈ અવયવનો પણ સ્વામી નથી. એક રજકણનો નથી, આ તો અનંત રજકણ છે. આંખનો જે ભાગ છે એમાં તો કેટલાય રજકણો છે. એક રજકણનો સ્વામી નથી તો અનંત રજકણનો સ્વામી ક્યાંથી થયો, માલિક ક્યાંથી થયો? એટલે પરમાર્થે પૂદગળ દ્રવ્યનું સ્વામીપણું પણ આત્માને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી, માટે અરૂપ છે. હવે આ વાત દેખત રીતે વિરુદ્ધ લાગે છે. દેખત રીતે વિરુદ્ધ લાગે છે એટલે શું? કે આત્મા દ્રવ્યેન્દ્રિયના આલંબનથી રૂપને દેખી રહ્યો છે, સર્વ સામાન્ય જીવને અનુભવ છે. શું? જો પોતાના અનુભવને તપાસે તો શું લાગે કે ભાઈ હું આંખથી જોઉં છું, હું આંખ બંધ કરું છું ત્યારે તમને નથી જોઈ શકતો, મારી આંખ ખુલ્લી હોય છે ત્યારે તમે મારી સામે હોવાથી હું તમને જોઉં છું. ભાઈ તમે સફેદ રંગના કપડાં પહેર્યા છે કે ફલાણા ચશ્મા પહેર્યા છે, પણ એ તો હું આંખથી જોઉં છું, એ વાત તો સ્પષ્ટ લાગે છે. અને અહીંયા આચાર્ય ભગવાન ના પાડે છે. હવે શું સમજવું? કે તારું સ્વરૂપ એવું નથી. અહીંયા સ્વરૂપ સમજાવવું છે. શું કીધું છે? પ્રશ્ન શું ઉઠાવ્યો છે? પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે એ પ્રશ્નનો ઉત્તર ચાલે છે, એ નહીં ભૂલી જવાનું. નહીંતર આ વાત આવે ત્યારે એમ થાય કે આમ કેમ કહે છે. આંખ વડે તો આપણે બધા જોઈએ છીએ, ચશ્મા વડે આપણે બધા જોઈએ છીએ, એમ કે લીમડીમાં ચર્ચા કરે છે. હું મને ચશ્માથી દેખાય છે, તમે ચશ્મા પહેર્યા છે, તમને ચશ્માથી દેખાય છે, આંખથી દેખાય છે, ચશ્માથી દેખાય છે. ભાઈ, એવું આત્માનું અસલ સ્વરૂપ મૂળ સ્વરૂપ નથી. આયા તું તારા મૂળ સ્વરૂપને, તારી જાતને ભૂલી ગયો છું. એ તારી જાતને બતાવી છે કે મૂળ જાત તારી કેવી છે, કે દ્રવ્યેન્દ્રિયના આલંબનથી રૂપને જાણવાનું કાર્ય થાય આખા સંસારના બધા જીવોને એવું બનતું હોવા છતાં એ જીવનું એવું મૂળ સ્વરૂપ નથી, અથવા એનું મૂળ જ્ઞાન એવું નથી, એનું સ્વાભાવિક જ્ઞાન એવું નથી કે આંખ વડે જાણે. જો એમ હોય તો સિદ્ધ પરમાત્માઓને કાંઈ દેખાય નહીં. એમને આખા જગતના પદાર્થો દેખાય છે. 14 બ્રહ્માંડમાં કોઈ પદાર્થ ન દેખાય એવું એમને બનતું નથી. આંખ વગર ક્યાંથી દેખાણું? માટે આંખથી દેખાય છે એ સિદ્ધાંત સાચો ઠરતો નથી. હવે અહીંયા તો વસ્તુના સ્વરૂપના વિજ્ઞાનનો વિષય ચાલે છે. શું કે આંખ છે એ જળ પરમાણુની રચના છે, એમાં તો કોઈ ફેરફાર નથી. એમાં તો કોઈ સાયન્ટિસ્ટ પણ ના પાડી શકે એવું નથી કે આ પૂતગળ ની રચના છે. હવે કયો પૂતગળ રજકણ જાણે? રૂપને જોવાનો, રંગને જોવાનો કોઈ રજકણમાં સ્વભાવ છે, ગુણ છે, તો પછી એના વડે જાણે એ ક્યાંથી આવ્યો? જાણવાનો ગુણ તો જીવમાં છે અને સર્વને જાણવાનો છે. પછી રૂપ હોય કે રસ હોય, ગંધ હોય કે શબ્દ હોય, બધાને જાણવાનો ગુણ છે. તો જાણવાનો ગુણ તો જ્ઞાનમાં છે. માટે જ્ઞાન જ્ઞાનથી જાણે છે અને આંખથી જાણતું નથી. જ્ઞાન જ્ઞાનથી દેખે છે અને આંખથી દેખતું નથી. પણ આંખ ફૂટી જાય ત્યારે તો દેખવું બંધ થાય છે, રંગ દેખાતા નથી. કાન સંભળાય છે પણ રંગ દેખાતો નથી. અથવા સાકર ખાય તો સાકર ગળી લાખે છે, પણ આંધળા માણસને સાકર સફેદ છે કે પીળી છે દેખાતી નથી. તો કે એના જ્ઞાનના ક્ષયોપશમનો ની પ્રકાર અથવા યોગ્યતા એમાં દર્શાવવી છે. એ આત્મા ચાર ઇન્દ્રિય થયો નથી આંખ ફૂટી જવાથી કે કાન ચાલ્યા જવાથી. ચૌરેન્દ્રિય થતો નથી, એ પંચેન્દ્રિય મનુષ્ય છે. એ પંચેન્દ્રિય ઇન્દ્રિય આયુષ પર્યંત ભલે એની ઇન્દ્રિયો ખોટી પડે તો પણ એ સંઘની પંચેન્દ્રિય જીવ જ રહે, એ ચાર ઇન્દ્રિય ન થાય. શું પણ એને જાણવાનો જે પ્રકાર છે એમાં ફેર પડે છે. એટલે એમ કે તમને શું દેખાય, આંખ ફૂટી ગયો અને પૂછો તમને શું દેખાય છે, તો અંધારું ધબ. શું દેખાય છે? અંધારું દેખાણું કે ન દેખાણું? જો એને જાણવાનો ક્ષયોપ સંબંધ ન હોત તો અંધારો અંધારું પણ ન દેખાત. અંધારું કેવા રંગનું હોય? તો કે કાળું ધબ. શું કહે? તો એનો અર્થ કે કાળો રંગ તો એને દેખાય છે. બીજું જાણવાનો ક્ષોપ છે એનો અત્યારે ઉદય નથી, ઉપયોગ નથી, એ પ્રકારની યોગ્યતા નથી જ્ઞાનમાં જાણવાની. પણ એ કાંઈ ચાર ઇન્દ્રિય થયો નથી. એટલે ખરેખર જ્ઞાન જાણે છે, પૂતગળ જાણતો નથી અને પૂતગળનો સ્વામી નથી. દ્રવ્યેન્દ્રિયથી જાણવું એવું એનું સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપ ઇન્દ્રિય જ્ઞાનથી જાણવું એવું આત્માનું મૂળ સ્વરૂપ નથી. અહીંથી નીકળે છે. શું? ઇન્દ્રિય જ્ઞાન વડે જાણવું એ આત્માનું મૂળ સ્વરૂપ નથી, સ્વાભાવિક સ્વરૂપ નથી. તો કે જાણે તો છે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, તો કે તે આત્માનું વિભાવિક સ્વરૂપ છે. શું? એ જ્ઞાનમાં થયેલો રોગ છે. શું? જેમ આંખમાં રોગ થાય તો આંખમાં ટીપા મલમ કાંઈ આંજવું પડે કે ઓપરેશન કરાવવું પડે છે, એમ એ આ જ્ઞાનનો રોગ છે. લ્યો, ઠીક. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવું તે જ્ઞાનનો વિભાવ નામ રોગ છે. બહુ સારું જાણી શકે, ઝીણામાં ઝીણા અક્ષર વાંચી શકે તો કે ભાઈ બહુ સારું જ્ઞાન છે, બહુ સારી આંખ છે તમારું, તો કે એ સારો રોગ ન કહે. રોગને સારો કહેવાય નહીં, રોગને સારો કહેવાય, રોગને સારો ગણાય
નહીં.
દ્રવ્યેન્દ્રિય છે એ પરમાણુની પર્યાય છે, અને ભાવેન્દ્રિય છે એ જીવની વિભાવ પર્યાય છે. જીવની જ્ઞાન ગુણની વિભાવ પર્યાયને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે, જેને પરલક્ષી ક્ષયોપશમ કહેવામાં આવે છે. જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ છે પણ પરલક્ષી છે, એટલે એ વિભાવિક છે, સ્વાભાવિક નથી. શું હા, એ વિભાવ પરિણમન છે જીવનું, એ વિભાવ પરિણમન છે. હા, અને એ રાગ દ્વેષમાં નિમિત્ત પડે છે. એવું જ્ઞાન શેમાં નિમિત્ત પડે છે? રાગ દ્વેષમાં. જે જે ઇન્દ્રિયો દ્વારા જે જે પદાર્થોનું જાણવું થાય તે તે પદાર્થમાં જીવને રાગ દ્વેષ થઈ આવે છે, એટલે દુઃખનું કારણ એ જ્ઞાન એને દુઃખનું કારણ થાય છે, સુખનું કારણ નથી થતું. અને દુઃખનું કારણ થાય એવું આત્માનું સ્વરૂપ હોઈ શકે નહીં, એમ કે છે. એ આત્માનું સ્વરૂપ એવું ન હોય એની અહીંયા ના પાડે છે કે આત્માનું એવું સ્વરૂપ નથી, નહીંતર તો વિરુદ્ધ લાગે કે દ્રવેન્દ્રિય દ્વારા રૂપ જાણતો નથી, દ્રવેન્દ્રિયનું આલંબન નથી. અમે તો આંખનું આલંબન જ જાણીએ છીએ, આંખના નિમિત્તે જ જાણીએ છીએ. રૂપને આંખના નિમિત્ત સિવાય કાંઈ કાનથી ન જોડાય દેખાય, નાકથી ન રૂપ દેખાય, કાંઈ જીભથી રૂપ ન દેખાય, આંખથી જ દેખાય છે. ઓકે, પણ એ દેખાય છે એ વિભાવ પર્યાય છે, એનો અહીંયા નિષેધ કરવો છે.
બરોબર,
વિભાવનો અહીંયા નિષેધ કરવો છે, અને આત્માના પારમાર્થિક સ્વરૂપને અહીંયા બતાવવું છે, દર્શાવવું છે, એનો આદર કરવો છે, એમ વાત છે. પરિણમન છે, પણ પરિણમનમાં બે પ્રકાર, સ્વભાવ અને વિભાવ છે. જોવાનું પરિણમન જીવનું છે, પણ એ સ્વાભાવિક છે કે વિભાવિક છે? તો કે વિભાવિક છે. આંખ દ્વારા રૂપને જોવું એ વિભાવ પરિણામ છે, અને એ વિભાવ પરિણામ જેવો જીવનું મૂળ સ્વરૂપ નથી. જીવનું મૂળ સ્વરૂપ તો સ્વાભાવિક અને અવિકૃત છે. આ વિકૃત પરિણમન છે. શું? વિકૃત કહો, વિકારી કહો, વિભાવિક કહો, બધો એક અર્થ છે. શું? એ તો એવું જ છે, જ્યારે જ્ઞાન ગુણ વિભાવે પરિણમે ત્યારે ચારિત્ર ગુણ સ્વભાવે પરિણમે એમ બનતું નથી. બે સાથે સાથે વિભાવ કરે છે. શું? બે સાથે જ વિભાવ કરે છે એમ બને છે. હા, એ તેમ જ ગણાય છે. જેટલા રંગ દેખાય એ બધા ભાવેન્દ્રિયના ક્ષોભસમથી દેખાય છે, પછી ચાહે આંખ ઉઘાડી હોય કે ચાહે આંખ બંધ હોય. હમણાં બાળકોને પૂછો, આંખ બંધ કરો હવે તને શું દેખાય છે? તો કે મને લાલ પીળા ચકરડા દેખાય છે. શું કહે? લાલ લીલા પીળા ચકરડા દેખાય છે. આંખ બંધ કરતા નથી દેખાતું કે દેખાય છે? કેમ કે દેખવું એ જીવના જ્ઞાનનો વિભાવ છે. આંખ તો એમાં ખુલ્લી રાખવી બંધ રાખવી એમાં નિમિત્ત પર્યાય છે, એ એનો પર્યાય છે. ખુલ્લી રાખે દેખાય ને બંધ રાખે પણ દેખાય, દેખવું તો ચાલુ જ રહે, દેખવું બંધ થઈ જાય નહીં, એમ છે.
સાચું દેખાય
એમ કે સફેદ ને સફેદ જોવે, કાળા ને કાળું જોવે, તો સાચું જોયું ને? સાચા સાચા જ્ઞાન ને વિભાવ કેમ કેવો પ્રશ્ન એમ છે. જ્ઞાન સાચું હોય તો એને વિભાવ કેવો કે એને સ્વભાવ કેવો? ઠીક, હા, એ તો આપણે તો જેટલું ઘીણું કનતા એટલું કાચવું, એમાં કઈ વાંધો નહીં. શું તો કે જાણવા જાણવાની રીત માં ફેર છે. એની જે જાણવાની રીત છે, દ્રવ્યેન્દ્રિયના આલંબનથી જે જાણવાની રીત છે, એ જ્ઞાનની રીત સાચી નથી. માટે વિભાવ છે. શું માણસની પાસે કોઈ આપણે કામ લેતા હોય તો એને એમ કામ થયેલું ન દેખાય, અથવા એને કર્યું એ આપણા ખ્યાલમાં ના આવ્યું હોય, તો એને આપણે એમ કેવું જોઈએ, ભાઈ આ કામ કરવાનું હતું, શું થયું છે, એમ પણ પૂછાય. આ કામ કરવાનું સોંપેલું, એનું શું થયું, એમ પણ પૂછાય. કેમ કામ કર્યું નથી, એમ પણ પૂછાય. કામ નથી કર્યું એ જ દેખાણું. હવે પૂછવા પૂછવાની રીતમાં ફેર છે કે નહીં, કયો? હમે માલ લઈ ગયા જેને, એને પૈસા આપવાના બાકી છે, શું તો એમ પણ પૂછાય કે પૈસા આપવાને અનુકૂળતા હોય તો ઠીક છે, નહીતર વહેલા મોડાનો કાંઈ વાંધો નથી. અને એમ પૂછાય કે કેમ નથી દેવા તમારે, એમ પૂછાય? એ પૂછવાની જ રીત છે ને. પૂછવા પૂછવાને જેમ બોલવામાં પણ ટોન બદલાય તો ઉલટી સુલટી વાત થઈ જાય કે ન થઈ જાય? હે, કે ભાઈ આ દ્વેષથી પૂછે છે, આ રાગથી પૂછે છે. રાગ અને દ્વેષ ઉલટી સાઈડ છે. કોઈ રાગથી પણ વાત થઈ શકે ને કોઈ વાત દ્વેષથી પણ થઈ શકે. એની એ વાત થાય કે ન થાય? જે વાત રાગથી થાય છે એ વાત દ્વેષથી પણ થાય છે. બગડે છે એમાંથી, દ્વેષમાંથી. પછી નાનું બાળક હોય તો અહીંયા આવી જાય, એને તમે આકટો કરીને વાત કરો તો એ રીસાઈ જાય. જીવ છે ને, એટલી સંજ્ઞા તો એને છે. શું એમ જાણવું, એ જાણવું છે પણ રીતમાં ફેર છે. શું વાત ભલે સાચી હોય પણ રીત સાચી નથી, માટે ખોટું છે એમ કે છે. દેખવામાં ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત છે, અને જાણવામાં ત્યાં મન કામ કરે છે. મન કામ કરે છે. હાજી, હા, પણ બંધ હોય તો લાલ પીળા દેખાય કે ન દેખાય? એમ વર્ણ દેખાય ત્યાં દ્રવ્યેન્દ્રિયનો પ્રયોગ છે, ચક્ષુ ઇન્દ્રિયનો પ્રયોગ છે નિમિત્તપણે. શું એટલી વાત છે? બીજી ઇન્દ્રિયોમાં એવો કોઈ ક્ષોભ્રમ નથી કે દેખી શકે. અથવા મનથી ત્યાં કલ્પના કરવામાં આવે છે. શું મનથી પણ કલ્પના કરવામાં આવે છે? જેમ કે આંખ બંધ કરે માણસ, શું તો એવો પણ એક પ્રકાર છે કે આંખ બંધ કરીને એમ વિચારે કે મારે ભગવાનના દર્શન કરવા છે. જે મૂર્તિ, જેને જેવી મૂર્તિ ભગવાનની પોતાને જોતા હોય એવી એને દેખાવા લાગે બંધ આંખે, તો ત્યાં મનનું કાર્ય છે, ત્યાં આંખનું કાર્ય નથી. હાથી, શું હાથી જુઓ, આંખ બંધ કરીને તમે હાથી જુઓ કે એ મનથી કલ્પના થાય છે, તો મનથી પણ દેખાય છે એમ કહેવાય. એમ છે, એવો પણ મનના પરિણામનો પણ એવો પ્રકાર છે. તો મુખ્યપણે સ્વપ્નમાં મનનું કાર્ય વિશેષ છે. હા, પર ને પર સન્મુખ થઈને ઇન્દ્રિયના અવલંબને જાણે છે. વિભાવમાં શું છે કે પરદ્રવ્યને જાણતા દ્રવ્યેન્દ્રિયનું અવલંબન લઈને પર સન્મુખ થઈને જાણે છે, માટે એ જ્ઞાનનો વિભાવ છે. એ જ્ઞાનનો સ્વભાવ નથી. સ્વાભાવિક જ્ઞાન આત્મામાં એવું નથી. સ્વાભાવિક જ્ઞાન તો જેવું સિદ્ધ પરમાત્માને કેવળ જ્ઞાનમાં પ્રગટ થયું છે એવું સ્વાભાવિક જ્ઞાનનું સ્વરૂપ છે, એ જ્ઞાનનું મૂળ સ્વરૂપ તો એવું છે. જ્ઞાન શક્તિનું વર્ણન આત્મજ્ઞાનમય કરી છે. જ્ઞાન શક્તિનું વર્ણન જુઓ, ત્યાં કોઈ દ્રવિના દ્રવેન્દ્રિયના આલંબનથી જાણે એવું જ્ઞાન શક્તિનું સ્વરૂપ બતાવ્યું નથી. શક્તિના સ્વરૂપમાં શું માટે આત્મા અરૂપ છે? શું દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપને દેખવાનો આત્માનો સ્વભાવ નહીં હોવાથી દ્રવ્યેન્દ્રનું આલંબન લેવાનો પણ આત્માનો સ્વભાવ નહીં હોવાથી આત્મા અરૂપ છે, રૂપ વિનાનો છે. ત્રણ થયા. અનુભવમાં આવે છે અને એમ જણાતું નથી. એટલે કેવળ જ્ઞાનીએ એમ જાહેર કર્યું છે કે આત્મા રંગ વિનાનો રૂપ વિનાનો છે. આપણે તો શ્રુત જ્ઞાનમાં અનુમાનથી જાણવાનું રહીએ છે, શ્રુત જ્ઞાન દ્વારા ન્યાયથી ને આગમથી જાણવાનું રહીએ છે. કેવળ જ્ઞાન એને સ્પષ્ટ જણાય છે, જેમ રૂપી પદાર્થ જણાય એવી જ રીતે એમને જણાય છે, પણ તે અરૂપી છે એમ જણાય છે, રૂપી છે એમ જણાતું નથી. તો કે એ કેવી રીતે બને? ઠીક, એટલો પ્રશ્ન ત્યાં સંભવિત છે કે એમ કેવી રીતે બને. તો કે પાણીનો રંગ કયો છે? કયો જોઈ, પાણીનો શું રંગ છે? હે, છે કોઈ પારદર્શક જે પદાર્થો છે, સ્ફટિક છે, કાચ છે, એનો રંગ કયો? એનો કયો રંગ છે? કોઈ રંગ એને પૂતગળ ને પણ આવી સ્થિતિ છે, તો આ તો જીવ લેવો છે. આકાશ તો રૂપી છે જ, એની તો નરી આંખે ઇન્દ્રિય જ્ઞાન થી નથી દેખાતું, એટલે એ પણ શ્રુત જ્ઞાન થી જીવને સ્વીકારી એમ આકાશને સ્વીકારવું પડે. પણ પાણી છે, કાચ છે, સ્ફટિક છે, એ તો દેખાય છે. રંગ કયો કહેશો? કયો? છતાં એનામાં રંગ છે, એટલો આછો છે કે એને અમુક ચોક્કસ રંગ એવું સ્થૂળ નામ દઈ શકાતું નથી, પણ દેખાય છે. એનો અર્થ કે એનામાં રંગ છે. પછી એનું નામ પાડવામાં આવે છે, એનું નામ પાડવામાં આવે છે. જેમ કે કોઈ પ્રવાહી હોય, તેજાબ છે, ગેસ તેલ છે, આલ્કોહોલ છે, તો એના કેવા કલરના આ બધા પ્રવાહી આવે છે? તો કે વોટર ઇઝ કલરના, તો એનું નામ પાડ્યું પાણીનો રંગ. ઠીક, કેમ કે પાણી બધાને અનુભવમાં આવે છે, તો કે પાણીનો જેવો રંગ એવો એનો રંગ, એમ એનું નામ પાડી દેવામાં આવે છે. પણ છે એનામાં રંગ છે. પણ આ તો એક સ્થૂળ સૂક્ષ્મના રંગમાં ભેદ કેટલા છે. તો આત્મા તો એટલો સૂક્ષ્મ છે, એટલો સૂક્ષ્મ છે કે એનામાં કોઈ રંગ નામનો ગુણ પણ નથી, ને રંગની કોઈ પર્યાય પણ નથી. એમ છે. મુખ્ય તો શું છે? અધ્યાત્મ શાસ્ત્ર છે ને, એકલું દ્રવ્ય અનુયોગનું શાસ્ત્ર નથી, અધ્યાત્મ શાસ્ત્ર છે. એટલે આત્માને દ્રવ્યેન્દ્રિયનું આલંબન છે એ ખરેખર આત્માને લાગુ પડતું, સ્વભાવપણે લાગુ પડતું નથી. દ્રવ્યેન્દ્રિયના આલંબનથી આત્મા પરિણમન કરે એ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ નથી. પરમાર્થ સ્વરૂપ આત્મા દર્શાવે છે ને, એ અધ્યાત્મનો વિષય છે. એટલે અહીંયા દ્રવ્યેન્દ્રિયના આલંબનનો નિષેધ કર્યો. વાત રૂપની લેવી છે કે આત્માને રૂપ નથી, પણ સાથે અધ્યાત્મ શું લીધું? કે દ્રવ્યનું આલંબન, દ્રવ્યેન્દ્રિયનું આલંબન જે પરિણમનમાં છે એ અધ્યાત્મ ભાવથી વિરુદ્ધ ભાવ છે, અને તે નિષેધવાને લાયક છે, એ આદર કરવાને લાયક નથી. માટે ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરવામાં આવે છે. ચોથું કારણ. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો, પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના અવલંબન વડે પણ રૂપ દેખતો નથી. ક્ષાયોપશમ ભાવ કયો કે ભાવેન્દ્રિય કયો, બે એકાર છે. એટલે ક્ષોપસમ ભાવનું પણ આત્મા આલંબન લીએ કે હું આત્માનું સ્વરૂપ નથી. કઈ દ્રષ્ટિએ જોવાની વાત છે અહીંયા, કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો, નહીતર તો ચોખ્ખું કહેશે મળદું જાણતું નથી. જીવતો માણસ જાણે છે કેમ કે એને ત્યાં જ્ઞાનેન્દ્રિય છે. લોકો આપણે ડાક્ટરી ભાષામાં એને જ્ઞાનેન્દ્રિય કહે છે અથવા એને જ્ઞાન તંતુઓ કહે છે ત્યાં, પણ તંતુ ફંતુ કાંઈ છે નહીં. અહીંયા ત્યાં જ્ઞાનનો ક્ષોપસમ ભાવ જ છે, એને અહીંયા ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. પણ એવા પ્રકારે જાણવું, એવી રીતે જાણવું એ આત્માનો સ્વભાવ નથી. એટલા માટે એમ કહે છે કે સ્વભાવની દ્રષ્ટિએ અહીંયા આત્માને સમજાવવો છે કે આત્માના મૂળ સ્વભાવથી જોવામાં આવે તો. આત્મા ભાવેન્દ્રિયના અવલંબને રૂપને જાણે છે એ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ નથી. માટે આત્માના ભાવેન્દ્રિયને અહીંયા આદર કરવામાં આવતો નથી, પણ નિષેધ કરવામાં આવે છે. એક ક્ષોપસમ ભાવનો નિષેધ કર્યો, એમ કરીને એમ કહ્યું કે જ્ઞાન મદ છે એ ક્ષોપસમ નો મદ છે. શું છે જ્ઞાન મદ છે? એ ક્ષોપસમ નો મદ છે. ભાઈ અમારામાં બુદ્ધિ બહુ છે, બહુ બુદ્ધિ વાળા અમે, કે અમે બુદ્ધિમાન છીએ. એ ક્ષોપસમ નો મદ છે, એ વિભાવ છે. એ વિભાવમાં અહમપણું કર્યું છે, વિભાવનો અભિનિવેશ છે, અને એ આત્માને દુઃખનો કારણ છે. એથી આત્મા દુઃખી થાય છે. સ્વભાવમાં તો ક્ષોપસમ ભાવનો અભાવ જ છે ને. ઉદય ઉપસમ ક્ષયોપસમ અને શાય, ચારેનો અભાવ છે. આ તો ક્ષોપસમ લીધો છે. પરમાર્થ દ્રષ્ટિથી, સ્વભાવ દ્રષ્ટિએથી જોવામાં આવે તો ચારમાંનો એકે નથી એને. આ તો ક્ષોપસમ તો એ દ્રવેન્દ્ર અને રૂપને જોવાની વાત છે, એટલે ક્ષોપસમ ભાવ લીધો છે. બાકી તો ચારમાંથી એકે નથી, ઉપસમે નથી, ક્ષોપસમે નથી. તો કે જ્ઞાન તો ઉપસમ ભાવે પરિણમતું જ નથી. જ્ઞાન કાં તો ક્ષોપસમ ભાવે પરિણમે અને કાં તો ક્ષાયિક ભાવે પરિણમે, બે જ ભાવે પરિણમે છે. શું બુદ્ધિ મૂલ્યાંકન કરે, વિવેક કરે. શું બુદ્ધિ એમ વિચારે કે આ રીતે વિભાવનો નિષેધ કરવામાં આવે છે અને સ્વભાવનો આદર કરવામાં આવે છે, એમ બુદ્ધિ કામ કરે. લ્યો ઠીક, આવી રીતે કામ કરે. હવે હવે તો કઈક પ્રશ્ન ઉઠાવો પછી આગળ. હા, ધીરુભાઈ હજી આગળ પ્રશ્ન ઉઠવો જોઈએ. બુદ્ધિ એક ક્ષોપસમ છે, એ બુદ્ધિ શું કામ છે? એ બુદ્ધિ પણ ક્ષોપસમ છે તો એ બુદ્ધિ શું કામની? હે, અને એનો તો અહીંયા અભાવ કીધો, ક્ષોપસમ નો તો અભાવ છે. ઓકે, એ બુદ્ધિમાં પણ બુદ્ધિ એમ વિચારે છે કે આ પણ ક્ષોપસમ ભાવ છે, આમાં પણ આત્મદર્શન થતું નથી. આવા ક્ષોપસમ ભાવમાં પણ આત્મદર્શન થતું નથી એમ બુદ્ધિ પોતે પોતાનો નિષેધ કરે છે. માટે બુદ્ધિમાં જીવને રોકાવાનું રહેતું નથી એમ છે. લ્યો ઠીક, આ બુદ્ધિની પકડ છોડાવવા માટે બુદ્ધિમાં વિચાર કરવાનો છે. અનુભવ વખતે આત્માનું જાણવું થાય છે એ છે તો ક્ષોપસમ ભાવ આત્માનો, પણ ક્ષોપસમ ક્ષોપસમમાં ફેર છે. એ અંતર્મુખી ક્ષોભસમ છે. ક્ષોભસમ બે પ્રકારના, એક અંતર્મુખી અને એક બહિર્મુખી. જ્યારે ક્ષોભસમ પોતે બહિર્મુખ ક્ષોભસમનો નિષેધ કરે ત્યારે તે અંતર્મુખ થવાની યોગ્યતામાં આવે છે. જે ક્ષયોપસમ પોતાના બહિર્મુખ ભાવનો નિષેધ કરે તે બહિર્મુખ ભાવ છોડીને અંતર્મુખ થવાની યોગ્યતામાં આવે છે, એટલો ફેર પડે છે. એ અંતર્મુખી ક્ષયોપસમ છે. શું? અને એ અંતર્મુખી ક્ષયોપસમમાં સ્વભાવ સદ્રષ્ટા પ્રગટ થાય છે. શું? સ્વભાવ સદ્રષ્ટા, સ્વભાવ આકારે તે જ્ઞાન પરિણમે છે. કેમ કે જ્ઞાનમાં એક એવો ધર્મ છે કે જે જ્ઞેયને તે અવલંબે તે જ્ઞેયાકારે થાય. તો સ્વરૂપને અવલંબતા એ સ્વરૂપાકારે પરિણમે છે ત્યાં, એમ છે. તો એને ત્યાં અવિકૃત અને સ્વાભાવિક પરિણમન કહેવામાં આવે છે અપેક્ષાએ. પણ મૂળ ત્રિકાળી સ્વભાવ તો સામાન્ય ધ્રુવ છે, કુટસ્થ છે, સામર્થ્ય રૂપ છે, અને પર્યાય તો વિશેષ રૂપ છે. એક સામાન્ય છે ને એક વિશેષ છે, એનો ફેર એ ફેર છે. એટલે સામાન્ય વિશેષ સામાન્ય થતું નથી, પણ વિશેષ સામાન્ય ભાવાકારે થાય છે. સામાન્ય સ્વભાવના સ્વભાવાકારે થાય છે ત્યારે એમાં દુઃખનો અભાવ થઈને સુખ પ્રગટ થાય છે. અને પ્રયોજન એટલું છે પરિણમનમાં, પરિણમનમાં પ્રયોજન એટલું છે. ભલે તે સ્વભાવ પર્યાયનો પણ, સ્વાભાવિક પર્યાયનો પણ સ્વભાવમાં અભાવ છે. કેમ કે વિશેષ છે તે વિશેષ રહે છે, વિશેષ સામાન્ય થતું નથી ને સામાન્ય વિશેષ થતું નથી, એટલા માટે. એટલે પ્રયોજન કાંઈ વિશેષને સામાન્ય બનાવવાનું નથી, એવું કોઈ પ્રયોજન નથી કે વિશેષને સામાન્ય બનાવવું. પણ વિશેષ સ્વરૂપાકારે પરિણમે તો એમાં દુઃખ ન થાય, અને બીજા પદાર્થના આકારે પરિણમે અવલંબે તો એમાં દુઃખ થાય. આટલું સુખ દુઃખના પ્રયોજનમાં જાણવું જરૂરી છે અને વિવેક કરવો જરૂરી છે, એ અનુસાર પરિણમને કેળવવું જરૂરી છે, એટલી વાત છે. આ થોડુંક બુદ્ધિનો વિષય વિચારવા જેવો છે. ક્ષોભ સંભાવ લીધો ને, તો ક્ષોભ સંભાવ છે એ સ્થૂળ કથનથી નિષેધ્ય છે. સ્થૂળ કથનથી ક્ષોભ સંભાવનો નિષેધ છે. પણ જેમ ભાઈનો પ્રશ્ન આવ્યો કે સ્વાનુભવ થાય છે એમ, એ વખતે જ્ઞાન કયા ભાવે હોય છે, તો એ પણ ક્ષોભ સંભાવે છે. શું? અને ક્ષોભસંભાવનો તો ત્રિકાળીમાં તો અભાવ જ છે. ક્ષોભસંભાવનો ત્રિકાળીમાં તો અભાવ છે, એનો અર્થ શું છે કે વિશેષ સામાન્ય રૂપ થતું નથી. પણ ક્ષોભસંને સ્વરૂપનો અવલંબન આવે તો એ ક્ષોભસંને ત્યાં વિભાવ ગણવામાં આવતો નથી, ત્યાં સ્વાભાવિક પરિણમન ગણવામાં આવે છે. એટલે બહિર્મુક્તા ને બહિર્મુક્તા એટલે મન આશ્રિત જે વિચાર જ્ઞાન છે, શું એ વિચાર જ્ઞાનની અંદર જે અન્ય પદાર્થોનો જીવ વિચાર કરતો હતો એના બદલે આત્મકલ્યાણનો વિચાર કરે. આ તો ભાઈ બુદ્ધિનો પ્રશ્ન કાઢ્યો ને, હા, એમાંથી ઝીણું થોડું કાંતવા જેવું છે. શું? જે વિચાર મન આશ્રિત જીવ કરે છે એમાંથી એ જ વિચારમાં જીવ આત્મકલ્યાણનો વિચાર કરે કે અંતર્મુખ થતા આત્મકલ્યાણ થવાય, આ વિચારમાં બહિર્મુખ પણ છે ત્યાં સુધી આત્મકલ્યાણ નથી, અને આત્માનું જે એટલે જ્ઞાનમાં જ્ઞાનમાં વિચાર ચાલશે, જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞાનનું જે સામાન્ય સ્વરૂપ છે એ એકાકાર છે, જ્ઞાનનું વિશેષ સ્વરૂપ છે તે અનેકાકાર છે, માટે અંતર્મુખ ચિત્તની વિચારધારામાં જ્ઞાનને અંદર વાળીને જોવા જેવું છે. આમ બધું વિચારની અંદર પહેલા નક્કી થાય છે. શું આ બધું વિચારમાં નક્કી થાય છે, અને એને ગુરુદેવ પ્રવચનમાં એમ કહેતા કે આ એક અંતર્મુખી ચિત્તની વિચારધારા છે કે જેમાં આત્મ સ્વરૂપનો અને આત્મકલ્યાણનો વિચાર કરવામાં આવે છે, અને એને એ વિચાર એને અંતર્મુખ વળવામાં નિમિત્ત થાય છે. પૂર્વ પર્યાયની અપેક્ષાએ એને નિમિત્તને વ્યવહાર કહેવામાં આવે છે. એવો કોઈ વિચાર ન કરે અને એને સ્વભાવ પ્રગટે કે અંતર્મુખી દિશા પ્રગટે, સ્વાનુભવ પ્રગટે, એવું કદી બનતું નથી. માટે કર વિચાર તો પામે એમ કીધું. પણ છે હજી જ્યાં સુધી મનનો સંગ છે ત્યાં સુધી એ બહિર્મુખ છે. પણ બહિર્મુખ રહ્યા રહ્યા પણ એ પડખું ફેરવાનો પ્રયત્ન કરે છે, અને તો એ અંતર્મુખ થાય છે. બહિર્મુખ પડખું ફેરવીને અંતર્મુખ થાય છે. આમ છે, એટલો વિભાગ થોડો વિચારણીય છે. શું એકાંતે નિષેધ કરતા પહેલા એટલો વિભાગ થોડોક વિચારણીય છે, વિચારમાં લેવા યોગ્ય છે. નહીતર કોઈ અનુસંધાન નહીં રહે, નહીતર સ્વાધ્યાય જે બુદ્ધિથી ને વિચારથી થાય છે, આત્મચિંતન જે થાય છે એને, અને પછીની જે અંતર્મુખી પર્યાય છે એને કોઈ અનુસંધાન નહીં રહે. પણ એને મેળ જોઈને એને અનુસંધાન અને વ્યવહાર કરવા કહેવામાં આવે છે. એમ વાત છે. એટલા માટે આ વાત છે, નહીતર તો બધું બેકાર જાય. નહીતર તો શાસ્ત્ર વાંચવાનો ઉપદેશ શ્રી ગુરુ કરે નહીં, સત્સંગ કરવાનો ઉપદેશ શ્રી ગુરુ કરે નહીં. એ વ્યવહાર શું કરવા ગોઠવો? તો કે તે વ્યવહાર હેતુભૂત વ્યવહાર નથી, પણ પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે. વ્યવહારના બે ફેર, વ્યવહાર હેતુભૂત વ્યવહાર અને પરમાર્થ હેતુભૂત વ્યવહાર. જીન દર્શન છે એ તો દ્રવ્યેન્દ્રિયથી થાય છે, ચક્ષુ ઇન્દ્રિયથી થાય છે. શું એવો વ્યવહાર શું કરવા ગોઠવો? હે, કે એમાં આડકતરી રીતે પરમાર્થનો નિષેધ કરવા, પરમાર્થની ગોઠવણ કરવામાં, હેતુ ગોઠવવામાં આવ્યો છે. એ આડકતરો એની અંદર સ્થાપના છે, પરમાર્થની વ્યવહારમાં પરમાર્થની સ્થાપના કરી છે ત્યાં. પછી સ્વભાવના જોરમાં બધું એક અંશે બહિર્મુખ પણ હોય તો એનો નિષેધ કરવામાં આવે છે. કેમ કે કેવળ અંતર્મુખ થવું છે, માટે તો એક અંશ બહિર્મુખ પણ છે એ પણ નિષેધ્ય છે. એમ પણ જોરથી કહેવું હોય તો કહેવાય છે. પણ બધું યથાસ્થાને જાણવું. શું જે જે સ્થાનમાં જે જે યોગ્ય હોય તે તે સ્થાનમાં તે તે જાણવું જોઈએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન, એ રીતે વિવેક કરવાનો છે. અહીંયા તો રૂપનો વિષય ચાલે છે કે રૂપને જોનાર જે ક્ષુભ સંભાવ છે તે સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મામાં તેનો તદ્દન અભાવ હોવાથી આત્મા ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી, માટે અરૂપ છે. એ ચોથું કારણ લીધું. હવે પાંચમું, સકળ વિષયોના વિશેષોમાં સાધારણ. શું? સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી, જો આ સ્વભાવ કીધો. હવે સંવેદન છે એ પર્યાય છે, અને જ્ઞાનના પર્યાયમાં તો આગમ વિવિક્ષાથી લ્યો તો ક્ષયોપશમ અને ક્ષાયક બે જ પ્રકાર છે, પણ એ આગમ ભાષાથી છે. આ જે સ્વસંવેદન છે આત્માનું, એને સ્વાનુભવ, અધ્યાત્મ ભાષામાં એને સ્વાનુભવ કહેવાય છે. આવે છે 320માં. એક જ પર્યાયને ક્ષયોપશમ પણ કહેવાય છે, કેવળ જ્ઞાનને ક્ષાયક પર્યાય કહેવાય છે, છતાં કેવળ જ્ઞાન સ્વભાવ પર્યાય છે, એ કાંઈ વિભાવ પર્યાય નથી. અને સ્વાનુભવ છે એ સ્વભાવ પર્યાય છે, એ કાંઈ વિભાવ પર્યાય નથી. ભલે એક ક્ષયોપશમ અને ક્ષાયક એવા એના નામ છે આગમ ભાષાએ, તો પણ અધ્યાત્મમાં એનું નામ બીજું લેવામાં આવે છે. કેમ ભાષા ફરક છે? કે એની અંદર કાંઈક ભાવ બીજો સૂચવો છે. ક્ષોપસમ વિભાવિક પણ હોય અને ક્ષોપસમ સ્વાભાવિક પણ હોય. ક્ષોપસમનો અભાવ છે એનો, કે સામાન્યમાં વિશેષનો અભાવ છે સ્વભાવ દ્રષ્ટિએ જુઓ તો? પણ એટલે ક્ષોપસમ એક જ પ્રકારનો હોય છે એમ નથી. જે રૂપને જોવાનો ક્ષયોપશમ છે એ કાંઈ આત્માને અરૂપીને જોવાનો ક્ષયોપશમ નથી, બેની જાત ફેર છે. તો જ્ઞાન તો ક્ષયોપશમ ક્ષયોપશમ છે. ક્ષયોપશમ જ્ઞાન ક્ષયોપશમ હોવા છતાં જાત્યાંતરપણું પામે છે. શું થાય છે? જાત્યાંતરપણું પામે છે. ત્યાં એ ફેક્ટર, એ મુદ્દો ત્યાં ધ્યાનમાં લેવો જોઈએ. પછી ત્યાં એક લાકડી આંકવા બેસે તો ગોથું ખાઈ જાય. એની જાત ફેર છે. જે ક્ષોપસમ જ્ઞાનમાં સ્વાનુભવ થયો તે ક્ષોપસમની જાત જુદી, અને જે ક્ષોપસમ પાંચ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે એની જાત જુદી. બે જાત જુદી છે, એક જાત નથી. શું કહેવાય ક્ષોપસમ? એમ રીત જુદી, જાત જુદી, આ બધું બધું સૂક્ષ્મપણે વિચારમાં લેવા, સમજવા જેવો વિષય છે. શું વિદ્વાન એમ કહેતા? જો કેવળ જ્ઞાન ટોપીને ટોપી જાણે છે, અને મારું જ્ઞાન એ ટોપીને ટોપી જાણે છે, શું ફેર પડ્યો? ભાઈ, જાણવાની રીતનો ફેર પડ્યો. શું ફેર પડ્યો? કે જાણવાની રીતમાં ફેર પડ્યો છે. કેવળ જ્ઞાન ટોપીની સન્મુખ થઈને ટોપી જાણતો નથી, અને તમારું જ્ઞાન તો ટોપીની સન્મુખ, ટોપી ઉપર ઉપયોગ રાખીને ટોપીને જાણે છે. માત્ર બે ટોપી જાણે છે એક સરખી વાત નથી. ઊંધા પાટે ચડી જવાય કોક વાર, એવું થઈ જાય. એમ ક્ષયોપશમ તે ક્ષયોપશમ છે, પણ જાત ફેર થાય છે એમ સમજવાનું. જીવની કલ્પના છે, બીજું કઈ નથી, પણ જીવની એ કલ્પના છે. કોઈ સારી નથી ને કોઈ ખરાબ નથી, જેવી છે તેવી છે એમ છે ખરેખર તો. એ ચોથું કારણ લીધું, અને એમાં બહિર્લક્ષી ક્ષયોપશમનો નિષેધ કર્યો. શું કર્યો? સ્વભાવ દ્રષ્ટિએ સ્વરૂપને સમજાવતા બહિર્લક્ષી ક્ષયોપશમ જ્ઞાનનો નિષેધ કર્યો. માટે એનું લક્ષણ નથી. તેનું લક્ષણ શું એમ પૂછે છે ને? પ્રશ્ન બે ઉઠાવ્યો છે. શું? યદિ એવમ તરી કિમ લક્ષણો. શું કેવું લક્ષણ છે? કેમ લક્ષણો અસા એવ કષ્ટંકોત્કીર્ણ પરમાર્થ જીવે ઇતિ પૃષ્ટઃ પ્રાહ. એવું પૂછવામાં આવતા પ્રાહ નામ કહેવામાં આવે છે. એનું લક્ષણ શું ને એનું સ્વરૂપ શું? તો કે બહિર્લક્ષી ક્ષયોપશમ જ્ઞાન એ જીવનું લક્ષણ નથી. જો અહીંયા નિષેધ કરી લીધો, ઇન્દ્રિય જ્ઞાન તે જીવનું લક્ષણ નથી. પાંચમું, સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ હોવાથી, તેનો સ્વભાવ હોવાથી, ગમે તે વિષયો વિશેષ જુદા ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો હોય, પાંચેય ઇન્દ્રિયના, એક ઇન્દ્રિયના ભિન્ન ભિન્ન હોય, પાંચેય ઇન્દ્રિયના ભિન્ન ભિન્ન હોય, એક ઇન્દ્રિયમાં અનેક રંગ જુએ, પાંચે ઇન્દ્રિયના પાંચે ભિન્ન ભિન્ન વિષય તો ચોખ્ખા ભિન્ન ભિન્ન વિષય છે, અને એક ઇન્દ્રિયમાં પણ વર્ણની વિભિન્નતા ઘણી છે. અરે એક રંગમાં વિભિન્નતા ઘણી છે, આછો લાલ ને ઘાટો લાલ એ લાલ જ કહેવાય. કેવો રંગ છે તો કલ લાલ રંગ, પાછો આછો ને ઘાટો, એના કેટલાય શેડ થાય પાછા. આ મેચિંગ કરે છે કે નહીં કપડાને? શું તો કે એ ગમે એટલી વિશેષતા હોય તો પણ વેદન અપેક્ષાએ જુઓ તો એ જાણવાની વાત થઈ. વિશેષપણે જે પરિણમે તે જાણવાની વાત થઈ. અહીંયા હવે જ્ઞાનના વેદનની વાત લીધી છે, આ જગ્યાએ વેદનની વાત લીધી છે. અને વેદન તમામ વિષયોમાં વેદન કેવું છે? એક રૂપ સાધારણ છે. સાધારણ એટલે અસાધારણ નહીં, વિષયો અસાધારણ અને વેદન અસાધારણ. કેમ કે એ જ્ઞાનનું વેદન જ્ઞાનને રહે છે, પર પદાર્થનું વેદન જ્ઞાનને થતું નથી. વિષયો ગમે તેટલા વિભિન્ન પ્રકારના હોય, જ્ઞાન જો એને વેદે, વેદે એટલે ભોગવે, તો એ વિષયનું કર્તાપણું એને અનિવાર્યપણે આવી પડે. જો કર્તાપણું આવી પડે તો ભોક્તાપણું આવી પડે, અને ભોક્તાપણું આવી પડે તો કર્તાપણું આવી પડે. એ બે સાથે જ રહે છે, કરતા ભોક્તાપણું. તો કે કોઈ વિષયને આત્મા ભોગવી શકતો નથી. એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપ વેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી. માટે એકલા રૂપને વેદે, એકલા રૂપને ભોગવે, એવી રીતે પણ એ રૂપને દેખતો નથી. કેમ કે એનું તો એક સાધારણ વેદન જ્ઞાન વેદન સિવાય એને બીજું કાંઈ વેદનમાં આવતું નથી. એટલે એકલા રૂપને વેદે કે એકલા રસને વેદે કે એવું કાંઈ થઈ શકે. ભલે રસમાં એકાગ્ર ઘણો હોય, રસનો રસ તો લાગે છે ને, ખાટું ખારું તીખું, રૂપ લાગતું નથી. ચક્ષુ ઇન્દ્રિય ને રસના ઇન્દ્રિયમાં ફેર શું છે કે રસ તો લાગે છે, ખારું ખાટું કડવું લાગે છે, રૂપ કાંઈ લાગતું નથી, એ તો ખાલી દેખાય જ છે પ્રતિબિંબની જેમ. તો લાગે તો પણ વેદતો નથી, તો દેખે એને વેદવાનું ક્યાં રહ્યું? એનો તો વેદવાનો પ્રશ્ન જ રહેતો નથી. અગ્નિને દેખે તો કઈ ઊંડું લાગે છે? સ્પર્શમાં લાગવું છે પણ દેખવામાં લાગવું નથી. માટે કોઈ પણ રૂપના કાળમાં એ જ્ઞાનને જ વેદે છે, રૂપના જોવાના કાળમાં એ રૂપને વેદી શકતો નથી, એ સ્પષ્ટ છે. માટે પણ આત્મા અરૂપ છે. તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, જો વેદાયતું નથી, શું જ્ઞાન થાય છે, પરંતુ સકળ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મનો નિષેધ હોવાથી શું જ્ઞાન ગમે તેનું થાય, ગમે તેટલા પદાર્થોને દેખે, તો પણ એ દેખાનારને દેખાનારને એક રૂપતા થતી નથી. માટે જ્ઞાન રૂપે પરિણમતા છતાં, રૂપના જ્ઞાન રૂપે પરિણમતો છતાં પણ પોતે રૂપ રૂપે પરિણમતો નથી. રૂપના જ્ઞાન પણ પરિણમવું એક વાત છે, અને રૂપી થઈ જવું તે બીજી વાત છે. એ રીતે તે પણ થતો નથી. માટે પણ આત્મા અરૂપ છે. આમ છ પ્રકારે રૂપનો નિષેધ હોવાથી આત્મા પોતે રૂપ વિનાનો પદાર્થ છે, રૂપી પદાર્થ છે, રંગ વિનાનો પદાર્થ છે.